ઢોલ વાજા સાથે વરરાજા નેમકુમારની જાન રાજીમતીને પરણવા દ્વારિકાથી જૂનાગઢ આવી રહી છે. જાનની શોભા અદ્ભુત છે. શ્રી કૃષ્ણ અને બળભદ્ર જેવા જેના આગેવાન છે, સેંકડો રાજાઓએ જાનના જાનૈયા બન્યા છે. રથમાં બિરાજમાન વરરાજા નેમિકુમારની શોભાની તો શી વાત. દૈવી અલંકારો અને પ્રસન્નકારી મુદ્રાથી શોભતા નયનાભિરામ પ્રભુ રાજુલની આંખોને તેમજ ચિત્તને આકર્ષી રહ્યા છે. જાન આનંદપૂર્વક જૂનાગઢ ચાલી આવે છે. રાજમહેલના ઝરૂખામાં સખીઓ સાથે વિનોદ કરતી કરતી રાજકુમારી રાજુલ પોતાના હૃદય સમ્રાટને ટગટગ નિહાળી રહી છે. એવામાં એકાએક મૃગલા સસલા વગેરે પશુઓનો કરુણ ચિત્કાર નેમકુમારના કાને પડ્યો. એક વાડામાં પુરાયેલા તે ભૂખ્યા તરસ્યા પશુઓ નેમકુમાર તરફ મોઢું ઊંચું કરી કરીને ભયથી ચીસો પાડતા રુદન કરી રહ્યા હતા. પોતાને બચાવવા માટે પુકાર કરી રહ્યા હતા કે પ્રભો અમને બચાવો, પ્રભો અમને બચાવો. તે પશુઓનો કરુણ ચિત્કાર સાંભળતા જ વરરાજા નેમકુમાર ચમકી ઉઠ્યા. રથને ત્યાં થંભાવી દીધો. અરે, આનંદના પ્રસંગે આ કરુણ પોકાર શેનો? અહીં બરાબર મારી જાનના રાજમાર્ગ વચ્ચે આ પશુઓને કોણે પૂર્યા? વાડાના રક્ષકોએ હાથ જોડીને કહ્યું, પ્રભુ શ્રી કૃષ્ણ મહારાજાની આજ્ઞાથી આ પશુઓને અહીં પૂર્યા છે. નેમકુમાર વધુ ચમક્યા. અરે, શ્રી કૃષ્ણની આજ્ઞાથી આ પશુઓને પૂર્યા છે? શા માટે? આવી આજ્ઞા શા માટે? નેમકુમાર વધુ તે રક્ષકોએ કહ્યું કે હે દેવ, શ્રી કૃષ્ણ મહારાજાએ અમને ફરમાવ્યું છે કે આ પશુઓને દેખીને નેમકુમાર પૂછે તો કહેજો આપની જાનમાં આવેલા માંસભક્ષી રાજાઓને માટે આ પશુઓને ભેગા કર્યા છે. અરે, શું મારી જાનમાં માંસાહારી રાજાઓ ને તેમના ખોરાક માટે નિર્દોષ પશુઓ? નેમકુમાર આશ્ચર્ય પામ્યા. નહીં, કદી ન બને. માંસાહારી રાજા મારી જાનમાં હોઈ શકે જ નહીં. અને શ્રી કૃષ્ણ જાણે છે કે હું તીર્થંકર છું. મારી સમીપમાં આવી હિંસા કે માંસાહાર હોઈ શકે નહીં. નક્કી આમાં શ્રી કૃષ્ણનો જ કોઈ માયાચાર છે. તરત અવધિજ્ઞાની ભગવાને શ્રી કૃષ્ણના મનની બધી વાત જાણી લીધી. અરે, હું એનું રાજ્ય પડાવી લઈશ એવી બીકને લીધે મને વૈરાગ્ય જગાડવા તેણે આ માયા પ્રપંચ ગોઠવ્યો છે. અરે, ધિક્કાર છે આ સંસાર, ધિક્કાર આ રાજ્યલોભ. વાહ શ્રી કૃષ્ણ, ધન્ય તમને કે આ માયાચાર વડે તમે મને વૈરાગ્યનું નિમિત્ત આપ્યું. આ રાજ્ય ખુશીથી તમે ભોગવો, હું તો મારા મોક્ષ સામ્રાજ્યને સાધીશ. બસ થાવ આ સંસારથી, મારે નથી જોઈતું રાજ્ય કે નથી કરવા લગ્ન. પ્રભુ આમ વિચારે છે એ જ વખતે મતિજ્ઞાનની નિર્મળતામાં તેમને પૂર્વભવોનું જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં ચિંતાગતિ વિદ્યાધર સુપ્રતિષ્ઠ રાજા તેમજ અહમિન્દ્રના ભવો તેમને જ્ઞાનમાં સાક્ષાત દેખાયા. તેમની વિશુદ્ધિ એકદમ વધવા માંડી અને તેમણે નિશ્ચય કર્યો કે આ અસાર સંસારને છોડીને હું આજે જ જિન દીક્ષા ધારણ કરીશ ને મારા પરમાત્મ પદને સાધીશ. તરત તેમણે સારથીને આજ્ઞા કરી કે સારથી, રથને પાછો વાળો, મારે નથી લગ્ન કરવા કે નથી સંસારમાં રહેવું. વરરાજા નેમકુમાર સંસારથી વિરક્ત થઈને રથને પાછો વાળી રહ્યા છે ને રાજીમતી સાથેના વિવાહ છોડીને વનમાં જઈ રહ્યા છે. એ સાંભળતા ચારે કોર હાહાકાર થઈ ગયો. મહારાજા સમુદ્ર વિજય તથા બળભદ્રજી વગેરે નેમકુમારને પાછા વળવા ને લગ્ન કરવા ઘણું સમજાવ્યા. શ્રી કૃષ્ણને પણ આ કૃત્ય માટે પસ્તાવો થયો. પણ સંસારના પિંજરેથી છૂટેલો એસી વૈરાગ્યથી વનના માર્ગે સંચરવા તત્પર થયો તે ફરીને સંસારના પિંજરે કેમ પુરાય? શ્રી કૃષ્ણે તરત એ પશુઓને બંધનથી મુક્ત કર્યા. પણ આશ્ચર્ય છે કે તે હરણ વગેરે પશુઓ દોડીને વનમાં ચાલ્યા જવાને બદલે પ્રભુ નેમકુમારના ચરણ પાસે જઈને નિર્ભયપણે બેસી ગયા ને શાંતિથી તેમની વૈરાગ્ય મુદ્ર જોઈ રહ્યા. જાણે કે તેઓ પણ વૈરાગ્ય પામ્યા હોય ને મૃત્યુથી છોડાવવા માટે પ્રભુનો ઉપકાર માની રહ્યા હોય. પ્રભો, જેમ અમને અત્યારે મરણથી છોડાવ્યા તેમ સદાયને માટે આ જન્મ મરણથી છોડાવીને અમારો ઉદ્ધાર કરો. અદ્ભુત હતું એ દ્રશ્ય. ચારે કોર આશ્ચર્યનો કોલાહલ ને વૈરાગ્યનું વાતાવરણ હતું. માતા શિવાદેવી આ બધું જાણ્યું, જો કે પુત્રવધુનું સુખ જોવાની તેમની આશાઓ તૂટી પડી, તો પણ તે શૂરવીર માતાએ પુત્રના વૈરાગ્ય પ્રસંગને ધૈર્યથી પચાવી લીધો. તે પણ શૂરવીર હતી, તે કાંઈ સાધારણ સ્ત્રી ન હતી, તીર્થંકરની મા હતી અને 300 વર્ષો સુધી સાથે રહીને પોતાના પુત્ર નેમકુમારનું ઉત્તમ વૈરાગ્ય જીવન તેણે નજરે જોયું હતું. મારો પુત્ર સંસાર બંધનમાં ન પડ્યો ને પરમાત્મા પદને સાધવા વનમાં ચાલ્યો, એ તો ઉત્તમ વાત છે, એમ વિચારી તે શૂરવીર શિવ માતાએ મનમાં પ્રભુના વૈરાગ્યનું અનુમોદન કર્યું. મારા લાડીલા લાલને હું થોડા વખતમાં પરમાત્મા રૂપે દેખીશ ને તેમની છાયામાં મારું પણ કલ્યાણ કરીશ, આમ વિચારી તેમણે સમાધાન કર્યું. બસ વરરાજ નેમકુમાર તો સંસારથી વિરક્ત થઈને દીક્ષા માટે તૈયાર થયા. પ્રભુના વૈરાગ્યથી દેવલોકમાં ઇન્દ્રના સિંહાસનો પણ ધ્રુજી ઉઠ્યા. જાણે કે ચારિત્રના વિતરાગી વૈભવ પાસે રાગના વૈભવો ધ્રુજી ઉઠ્યા હોય. ઇન્દ્રોએ પ્રભુ નેમકુમારની દીક્ષાનો પ્રસંગ જાણ્યો કે તરત દીક્ષા કલ્યાણક ઉજવવા સૌરાષ્ટ્રમાં આવી પહોંચ્યા. પ્રથમ બ્રહ્મ સ્વર્ગેથી બ્રહ્મચારી દેવો આવ્યા અને સ્તુતિ કરતા કહ્યું કે હે પ્રભો, વિવાહ સમયે જ વૈરાગ્યનો આપનો આ પ્રસંગ જગતના ઘણા જીવોને વૈરાગ્યની મહાન પ્રેરણા આપશે. સંસારના વિષયોમાં સુખ નથી, પણ આત્માની વિતરાગતામાં જ સુખ છે, એવો ધર્મ સંદેશ આપના જીવનમાંથી જગતને મળ્યા કરશે ને દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામી ધર્મોપદેશ વડે ઘણા જીવોનું કલ્યાણ કરશો. ઇન્દ્રો દેવકુરુ નામની સુંદર પાલખી લઈને આવ્યા. તેમાં બિરાજમાન થતી વખતે ઇન્દ્રે સહારો આપવા પોતાનો હાથ લંબાવ્યો. તે હાથ ઝાલીને પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આહા, પ્રભુએ જેનો હાથ ઝાલ્યો તેના મહાભાગ્યની શી વાત. જાનમાં આવેલા હજારો રાજાઓ પ્રભુના વૈરાગ્ય પ્રસંગે ક્ષણભર તો વિચારમાં જ પડી ગયા કે હવે શું કરવું. વરરાજા બનેલા પ્રભુ નેમકુમાર તો દીક્ષા લેવા વનમાં જઈ રહ્યા છે. પ્રભુને છોડીને શું અમારે પાછા રાજભોગમાં જવું? નહીં, કદી ન શોભે. રાજાઓ વિવેકી હતા. જો રાજીમતી સાથેના લગ્ન પ્રસંગે સંસારની જાનમાં અમે પ્રભુની સાથે જતા હતા, તો હવે મોક્ષપુરીની જાનમાં પણ પ્રભુની સાથે જ જઈશું. વરરાજામાંથી વૈરાગી રાજા થઈને મુક્તિ સુંદરીને વરવા માટે પ્રભુએ ચારિત્રની જાન જોડી છે, તો તે જાનમાં પણ અમે પણ પ્રભુની સાથે જ દીક્ષા લઈશું ને મોક્ષને વરશું. આમ નિશ્ચય કરીને એક જાનૈયા થઈને પ્રભુની સાથે જ જઈશું. એમ અમે હજાર રાજાઓ પણ દીક્ષા માટે પ્રભુની સાથે જ વનમાં જવા તૈયાર થયા. વાહ, મોક્ષ સુંદરીને વરવા નેમ પ્રભુની જાન ચાલી. નેમ પ્રભુની મોક્ષપુરીની જાન ગિરનારના આંબાવનમાં આવી પહોંચી. એ તપોવનના હજારો આંબાઓએ આમ્રફળ સહિત ઝૂકી ઝૂકીને એ વૈરાગી રાજાઓનું સ્વાગત કર્યું. આહા, કેવી શાંત હતી એ વનની શોભા. જાણે મોક્ષ લક્ષ્મીને વરવા માટેનો સ્વયંવર મંડપ ગિરનારના સહસ્ત્રાવનમાં પ્રભુના તપોવનમાં બેઠા બેઠા જ નેમ પ્રભુના દીક્ષા કલ્યાણકનો આ પ્રસંગ લખાય છે ને એવી દીક્ષા ભાવના જાગે છે. શ્રાવણ સુદ છઠ, જે પ્રભુ નેમિનાથના જન્મનો દિવસ, તે જ તેમની દીક્ષાનો દિવસ. પ્રભુ નેમિનાથે 12 વૈરાગ્ય ભાવનાઓના ચિંતવનપૂર્વક સર્વે પરિગ્રહ છોડ્યા, મુગટ છોડ્યો ને હાર છોડ્યા, હાથના કંકણ છોડ્યા અને વસ્ત્રો પણ છોડીને દિગંબર અપરિગ્રહી થયા. દીક્ષાવનની એક ઉજ્જવળ શિલા પર આરૂઢ થઈ ઓમ નમઃ સિદ્ધેવ્યો એવા મંગલ ઉચ્ચાર પૂર્વક હાથ જોડીને સિદ્ધ ભગવાન સિદ્ધ ભગવંતોને વંદન કર્યા ને આત્મચિંતનમાં શુદ્ધ ઉપયોગી થઈને સાક્ષાત શ્રમણ થયા. વરરાજાના વેશ કરતા આ જિન રાજાના વિતરાગી વેશમાં પ્રભુ વધારે શોભતા હતા. આહા, આત્મધ્યાનમાં લીન એ નેમી મુનિરાજના અચિંત્ય રત્નત્રય વૈભવને દેખીને મોક્ષ સુંદરી પણ તેમના ઉપર મુગ્ધ બની ગઈ. પણ તેમના તે અને તત્ક્ષણ મન પર્યાય જ્ઞાનને પ્રભુ પાસે મોકલીને સંદેશ કહેવડાવ્યો કે હે સ્વામી, હું મોક્ષ સુંદરી તમને વરવા શીઘ્ર આવી રહી છું. પ્રભુ સાથે હજારો રાજાઓએ પણ જિન દીક્ષા ધારણ કરી. વચ્ચે તીર્થંકર મુનિરાજ અને આસપાસ ચોપાસ 1000 મુનિવરો જ્યાં ધ્યાનમાં બિરાજતા હતા, તે તપોવનની શાંતિ અને શોભાની તો શી વાત કરવી. એ વનના શાંત વાતાવરણથી આકર્ષાઈને ગીરના વનરાજો પણ ત્યાં આવીને શાંતિથી બેસી ગયા ને મુગ્ધપણે મુનિવરો સામે જોઈને પોતે પણ આંખ મીચીને શાંતિનો એવો પ્રયોગ કરવા લાગ્યા. આહા, મોક્ષને સાધવામાં શાર્દુલ સિંહ જેવા શુરવીર મુનિવરોના ચરણોમાં વનના સિંહ નમી જાય એમાં શું આશ્ચર્ય. રાજીમતી વૈરાગ્ય. એક તરફ સહસ્ત્રામ વનમાં નેમપ્રભ આત્મ ધ્યાન કરે છે, ત્યારે બીજી બાજુ રાજમહેલના ઝરૂખામાં ઉભેલી રાજકુમારી રાજુલ નેમવર રાજાને વૈરાગ્ય પામતા દેખીને અને રથમાંથી ઉતરીને વન તરફ જતા દેખીને મનમાં કહેવા લાગી, અરે પ્રભુ, આપને જો લગ્ન નહોતા જ કરવા તો પછી જાન જોડીને અહીં સુધી શા માટે આવ્યા? વરરાજા શા માટે બન્યા? કે પછી પશુડાની જેમ મને પણ સંસાર બંધનથી છોડાવવા માટેનું આ એક નાટક જ હતું? આપની સાથે મને મોક્ષપુરીના રાહમાં લઈ જવા માટે જ શું આપ અહીં પધાર્યા હતા? શું મને વૈરાગ્યનો સંદેશ દેવા માટે જ આપે વરરાજાનો વેશ લીધો હતો? ધન્ય પ્રભો, આપની લીલા અજબ છે. આપના જીવન સાથેનો મારો સંબંધ થયો તેમાં મારા હિતનો કોઈ અજબ સંકેત છે. હે દેવ, તમે વૈરાગ્ય પામીને મુનિ થશો ને વનમાં જશો તો શું હું રોઈને સંસારમાં બેસી રહીશ? નહીં, હું પણ વીર પુત્રી છું, તમારી અર્ધાંગના કહેવાઈ ચૂકી છું, તો હું પણ તમારા જ રસ્તે આવીશ. તમને છોડીને બીજા રસ્તે નહીં જાઓ. તમે થશો મુનિરાજ તો હું બનીશ અર્જિકા, તમે થશો પરમાત્મા તો હું થઈશ એકાવતારી. માતા પિતા પરિવારે રાજીમતીને ઘણી સમજાવી કે બેટી, તું હજી પરણી નથી, નેમ કુંવર સાથે 7 ફેરા ફરી નથી, તેથી તું કુંવારી જ છો, માટે બીજા કોઈ રાજકુમાર સાથે તારા લગ્ન કરીએ. પણ બહાદુર રાજીમતીએ તે વાત સાંભળી નહીં. દ્રઢતાપૂર્વક તેણે કહ્યું કે ફેરા નથી ફર્યા તેથી શું, નેમકુમારને તો હું મનથી વરી ચૂકી છું, તેવો જ મારા સ્વામી અને સાથીદાર છે. મારા હૃદયમાં બીજા કોઈનું સ્થાન નથી. હવે સંસારના ભોગને બદલે મોક્ષની સાધનામાં હું તેમને મારા સાથીદાર બનાવીશ ને એ ધર્મના નાથને પંથે ચાલીને હું મારા આત્મકલ્યાણ કરીશ. આ પ્રમાણે વીર રાજીમતીએ અર્જિકા થવાનો પોતાનો દ્રઢ નિશ્ચય જાહેર કર્યો. રાજીમતીનો આવો દ્રઢ વૈરાગ્ય દેખીને સૌના મુખમાંથી ધન્યવાદના ઉદ્ગારો નીકળી પડ્યા. ધન્ય રાજુલ, ધન્ય રાજુલ, તને તારા હૃદયેશ્વર નેમ પ્રભુનો ખરો રંગ લાગ્યો કે મોક્ષ પૂરી સુધી તેમનો સંગ ન છોડ્યો. એણે તને છોડી પણ તે એમને ના છોડ્યા. અનેક રાજકુમારીઓ પણ રાજુલની સાથે દીક્ષા લેવા તૈયાર થઈ. આહા, મારા નાથ મોક્ષમાં આનંદ કરશે ને હું શું સંસારમાં ભટકીને દુઃખી થઈશ? કદાપી નહીં. હું પણ પ્રભુના જ માર્ગને અનુસરીને મોક્ષમાં જઈશ ને સદાકાળ સિદ્ધાલયમાં પ્રભુની સાથે જ રહીશ. આવા નિશ્ચયપૂર્વક સેંકડો રાજકુમારીઓ સાથે રાજીમતીએ દીક્ષા લીધી ને અર્જિકા થઈને ગિરી ગુફામાં આત્મસાધના કરવા લાગી. હવે આપણે ચાલો પાછા સહેસા વનમાં નેમ પ્રભુ પાસે. દીક્ષા લઈને વરરાજામાંથી મુનિરાજા થયેલા પ્રભુ નેમિનાથનો નેમિનાથે આત્મધ્યાનમાં ઉપયોગ જોડ્યો છે. તરત તેમને શુદ્ધ ઉપયોગમાં સાતમું ગુણસ્થાન પ્રગટ્યું છે. માત્ર સ્વંજલન સિવાયના બધા કષાયો દૂર થયા છે. મન પર્ય જ્ઞાન અને ચૌદ પૂર્વરૂપ શ્રુત કેવડી પણ ખીલી ગયું છે. અનેક દિવ્ય લબ્ધિઓ પણ પ્રગટી છે. આસપાસ બીજા હજારો મુનિઓથી એ તપોવન મુક્તિ મંડપ જેવું શોભી ઉઠ્યું છે. લગ્ન વખતે બંધનમાંથી મુક્ત કરાયેલા તે પશુઓ પણ પ્રભુની પાછળ પાછળ વનમાં જઈને પ્રભુની સમીપમાં જ રહેવા લાગ્યા છે. આહા, શાંતિ કોને ન ગમે? તીર્થંકર જેવા ધર્માત્માનું સાનિધ્ય કોને ન ગમે? હજારો લાખો મોક્ષાર્થી જીવોએ તે દીક્ષા પ્રસંગે પ્રભુના વૈરાગ્ય જીવનને દેખીને પોતાના જીવનને પણ જ્ઞાન વૈરાગ્યમય જોડ્યું. આહા, એ વખતના ગિરનારનું ગૌરવ આશ્ચર્યકારી હતું. ત્યાં મોક્ષ સાધક મુનિવરોનો સમૂહ એવો શોભતો હતો જાણે સિદ્ધોનો મેળો. આખોય ગિરનાર વૈરાગ્ય રસમાં ડૂબી ગયો હતો. સર્વત્ર શાંતિ છવાયેલી હતી. આહાહા, એ શાંત ધ્યાની મુનિવરો પ્રત્યે આકર્ષાઈને કેવળ જ્ઞાન પણ એકદમ ઝડપથી નજીક આવી રહ્યું હતું. ઇન્દ્રોએ તેમજ શ્રીકૃષ્ણ બળભદ્ર વગેરે ભક્તિપૂર્વક શિર નમાવીને વારંવાર એ વિતરાગી નેમ મુનિરાજના દર્શન તથા સ્તુતિ કરી. આહા, શ્રી કૃષ્ણ પણ ભક્તિથી જેમના ચરણોમાં નમ્યા છે એવા પ્રભુ નેમિના તમને આનંદમય જીન દીક્ષા આપો. દીક્ષા બાદ ત્રીજા દિવસે પ્રભુ નેમ મુનિરાજ આહાર માટે નગરીમાં પધાર્યા. ત્યારે શ્રદ્ધા આદિ ગુણોથી શોભતા વરદત્ત રાજાએ ભક્તિપૂર્વક એ તીર્થંકર મુનિરાજને શુદ્ધ આહારદાન કરીને સૌથી પ્રથમ પારણું કરાવ્યું ને પોતે પણ પાછળથી પ્રભુ ચરણોમાં જીન દીક્ષા લઈને પ્રભુના ગણધર અને ચરમ શરીરી બન્યા. દેવોએ રત્નવૃષ્ટિ કરીને તથા દિવ્ય વાજા વગાડીને એ ઉત્તમ દાનની અનુમોદના કરી. રત્ન વૈભવના ધારક મુનિરાજ નેમનાથ સ્વયં મોક્ષ માર્ગરૂપ થઈને મૌનપણે 56 દિવસ સુધી સૌરાષ્ટ્ર દેશની આસપાસ વિચર્યા. એ હાલતા ચાલતા જીવંત મોક્ષ માર્ગના દર્શનથી સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા ધન્ય બની. આહાહા, એને દેખીને ભવ્ય જીવોને મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાઈ જતું હતું. તે એક નાનકડા પરમાત્મા હતા, દ્રવ્ય તીર્થંકર હતા, આત્માની વસ્તીમાં મસ્ત હતા. પરમાત્મ પદને સાધવા તેઓ આત્મામાં ઊંડા ને ઊંડા ઉતરીને તેમાં જ ઉપયોગને સ્થિર કરતા હતા. આવી શુદ્ધ પરિણતિ સહિત વિચરતા વિચરતા તે નિર્મોહી મહાત્મા 56 દિવસ બાદ પુનઃ ગિરનારના તપોવનમાં પધાર્યા અને જ્યાં પોતે દીક્ષા લીધી હતી તે દીક્ષા વનમાં ધ્યાનમાં સ્થિર થયા. તેમના પરિણામ વધુ ને વધુ સ્થિર થવા લાગ્યા. શુદ્ધ ઉપયોગની ધારા ઉલ્લસવા લાગી. એક મુહૂર્તમાં તો હજારો વાર તેમને શુદ્ધ ઉપયોગ થયો. તેમની શુદ્ધતા જોતા જ ભવ્યાત્માના અંતરમાંથી ભક્તિના ઉદ્ગારો નીકળતા કે રે શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું જ્ઞાન દર્શન શુદ્ધને છે શુદ્ધને નિર્વાણ શુદ્ધ જ સિદ્ધ પ્રણમું તે મને. આત્મા આવા શુદ્ધ રૂપે પરિણમે એ જ તેમનો મનોરથ હતો. આજે એ મનોરથ સંપૂર્ણ થવાથી ધન્ય ઘડી આવી પહોંચી. પ્રભુ નેમિ મુનિરાજ સાતિશય ધ્યાન વડે શુદ્ધતાની એવી ધારારૂપે પરિણમ્યા કે હવે તેમાં ભંગ નહીં પડે. તેમણે ક્ષપક્ષેણી પર ચડવા માંડ્યું. પ્રભુના અંતરમાં ચૈતન્યનું નંદન વન અનંત ગુણોની વિશુદ્ધતાથી ખીલવા માંડ્યું તો તેના પ્રભાવે બહારમાં ગિરનારનું તપોવન પણ હજારો આંબાના મધુર ફળ વડે ખીલી ઉઠ્યું. જાણે ગિરનાર પર્વત તે આમ્રફળ વડે પ્રભુના કેવળનાનું સ્વાગત કરતું હોય. પ્રભુનો તો અંતરમાં ધ્યેય ધ્યાનને ધ્યાતા જ્ઞેય જ્ઞાનને જ્ઞાતા એકાકાર થઈ રહ્યા છે ત્યાં નથી કોઈ વિકલ્પ કે નથી કોઈ બાહ્ય વૃત્તિ, એક નાનકડી ક્ષણમાં શુકલ ધ્યાન ચક્રના પ્રહાર વડે સમસ્ત કષાય શત્રુઓનો નાશ કરીને પ્રભુ વિતરાગ થયા ને બધા ઘાતી કર્મોનો પણ નષ્ટ કરીને સર્વજ્ઞ થયા, શુદ્ધ થયા, બુદ્ધ થયા, કેવળ જ્ઞાની અરિહંત પરમાત્મા જીન થયા, ફરી ધન્ય બન્યું એ ગિરનાર ધામ ને એનું આમ્રવન કે જેણે 5માંથી માંડીને 13માં સુધીના ઉત્તમ ગુણસ્થાનોમાં બિરાજમાન પ્રભુને સાક્ષાત દેખ્યા, જ્યાં પ્રભુના દીક્ષા તથા કેવળ જ્ઞાનના મહાન કલ્યાણક થયા. ધન્ય તે ભૂમિ જ્યાં ફરી ફરીને તીર્થંકર પ્રભુનું આગમન થયું. એ તપોધામ સહસ્ત્રાવનનું પરમ શાંત વાતાવરણ આજે પણ આપણને તીર્થંકર પ્રભુના મહિમાની અને તેમની આત્મસાધનાની મંગલ કથા સંભળાવી રહ્યું છે. નમો જીણાણમ જીત ભવાણમ, ભવને જીતનારા જીનોને નમસ્કાર હો. શ્રી કૃષ્ણના રાજ દરબારમાં નેમી પ્રભુના કેવળ જ્ઞાનની મંગળ વધામણી અને તેનો મહિમા. દ્વારામતી નગરીમાં ભવ્ય રાજ દરબાર ભરાયો છે. મહારાજા સમુદ્ર વિજય તેમજ બળદેવ વાસુદેવ શ્રી કૃષ્ણ ચક્રવર્તી વગેરે બેઠા છે ને નેમનાથ પ્રભુના ગુણગાન ગવાઈ રહ્યા છે. એવામાં એક દૂતે રાજસભામાં પ્રવેશ કર્યો ને અત્યંત હર્ષપૂર્વક કહેવા લાગ્યો, આ પ્રસંગ વીર સંવત 2501માં વઢવાણ વર્ધમાનપુરીમાં નેમ પ્રભુના પંચકલ્યાણક થયા તે વખતે લખાયેલી છે અને તેમાં દૂત તરીકે કેવળ જ્ઞાનની વધામણીનું કાર્ય આ પુસ્તકના લેખક બ્રહ્મચારી હરિભાઈએ કર્યું હતું. દૂત વધામણી આપે છે, ભગવાન નેમિનાથનો જય હો, જય હો. મહારાજ, હું ગિરનારથી આવ્યો છું ને એક ઉત્તમ વધામણી લાવ્યો છું. આપણા રાજકુમાર નેમિનાથ કે જેમણે 2 માસ પહેલા વિવાહ સમયે વૈરાગ્ય ધારણ કરીને ગિરનારના આંબાવનમાં દીક્ષા લીધી હતી, તેઓ વિહાર કરતા કરતા પુનઃ ગિરનારમાં પધાર્યા છે ને આજે જ એટલે કે આસો સુદ એકમે શુદ્ધ ઉપયોગની શપક શ્રેણી માંડીને પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા છે. વધામણી સાંભળતા જ સભાજનો આનંદથી બોલી ઉઠ્યા, વાહ વાહ, ધન્ય છે, ધન્ય છે, નેમ પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા થયા, તેમને નમસ્કાર હો. આમ કહી સૌએ સિંહાસનથી ઉતરીને પ્રભુને વંદન કર્યા. ત્યાંનું નજરે જોયેલું વર્ણન કરતા દૂત કહે છે, અહો મહારાજ, પ્રભુ નેમિનાથ મુનિરાજ ગિરનાર પધાર્યા, ત્યાં તો ત્યાંના હજારો આંબા પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. એક કોર આંબાનું વન ખીલી ઉઠ્યું ને બીજી કોર પ્રભુનો રત્નત્રય બગીચો ખીલી ઉઠ્યો. અહો, એ દિવ્યતાની શી વાત કરું. ત્યાં મુનિઓના સમૂહની વચ્ચે નેમ પ્રભુ ધ્યાનમાં ઊભા અને નિર્વિકલ્પ થયા, પરમ ચૈતન્યનું અવલંબન કરીને શુદ્ધ ઉપયોગની શ્રેણી માંડી અપ્રમદ ભાવે અતિન્દ્રિય આનંદમાં ઝૂલતા ઝૂલતા ગુણસ્થાન શ્રેણી ઝડપથી ચડવા માંડ્યા. 8મું, 9મું, 10મું ને 12મું એ બધા ગુણસ્થાનો ક્ષણમાં વટાવીને પ્રભુ કેવળ જ્ઞાન પામ્યા. આહા, ગિરનાર ધામ ને આખી પૃથ્વી આનંદમય બની. અત્યારે તો એ સહસા વનમાં ઇન્દ્રો આવી પહોંચ્યા છે ને કેવળ જ્ઞાનની પૂજા કરી રહ્યા છે. અદ્ભુત સમવસરણની વચ્ચે વિરાજમાન સર્વજ્ઞ પ્રભુ નેમિના તીર્થંકરના દિવ્ય ધ્વનિથી ગિરનાર ધામ ગુંજી રહ્યું છે. પ્રભુની અદ્ભુત વાણીમાં પરમ શાંત ચૈતન્ય રસ નિતરી રહ્યો છે. પ્રભુના કેવળ જ્ઞાનની વધામણી સાંભળીને શ્રી કૃષ્ણ વગેરે સભાજનો હર્ષપૂર્વક કહે છે, વાહ, ખરેખર આજે તો બધું મંગળ મંગળ ભાસે છે, આખું વિશ્વ મંગળમય લાગે છે. આજે સવારે તો ભગવાન સાધુપદમાં હતા ને અત્યારે કેવળ જ્ઞાન પામીને અરિહંત પદમાં આવ્યા. પંચ પરમેષ્ટિના 5મા પદે હતા તેઓ હવે પહેલા પદે આવ્યા. નમો લોએ સવ સાહુણમમાંથી હવે નમો અરિહંતાણમમાં આવ્યા. બરાબર છે, ભગવાન નેમિનાથને તીર્થંકર પ્રકૃતિનો ઉદય આજે શરૂ થયો. ચૈતન્યમાં કેવળ જ્ઞાનનો પ્રકાશ અને પૂતગલમાં તીર્થંકર પ્રકૃતિનો ઉદય એવો સર્વોત્કૃષ્ટ સુયોગ આજે જ્ઞાનના સહસા વનમાં વર્તી રહ્યો છે. અને સાથે સાથે રત્નત્રય વંતા ગણધરો, હજારો મુનિવરો તથા વૈરાગી રાજુલ દેવી વગેરે હજારો આર્જિકા માતાઓ પણ પ્રભુના ધર્મ દરબારમાં શોભી રહ્યા છે. જૈન શાસનનું ધર્મચક્ર ધમધોકાર ચાલી રહ્યું છે. આહા, ભગવાનના આત્મામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ સર્વ પ્રકારે મંગળ છે. ભગવાન નેમિનાથનું આત્મદ્રવ્ય પરમ પારિણામિક ભાવે ત્રિકાળ મંગળરૂપ છે. તે મંગળ દ્રવ્ય છે. કેવળ જ્ઞાન તથા અતિન્દ્રિય મહા આનંદથી ભરેલા તેમના અસંખ્ય ચૈતન્ય પ્રદેશો તે મંગળ ક્ષેત્ર છે. તેઓ જ્યાં બિરાજમાન છે એવું ગિરનાર તીર્થ પણ મંગળ ક્ષેત્ર છે. શ્રી વીરસેન સ્વામીએ ષટખંડાગમની ધવલા ટીકામાં ગિરનાર, પાવાપુરી, રાજગૃહી વગેરે તીર્થોને ક્ષેત્ર મંગળ તરીકે યાદ કર્યા છે. પોતાના ચૈતન્ય સ્વભાવના અવલંબને પ્રભુને જે અપૂર્વ પર્યાય પ્રગતિ તે મંગળ સ્વકાળ છે. તથા આજનો આ આસો સુદ એકમનો દિવસ પણ પ્રભુના જ્ઞાન કલ્યાણકને લીધે મંગળ છે. અને ભગવાન નેમિનાથનો આત્મા શુદ્ધ ઉપયોગથી કેવળ જ્ઞાનરૂપ થઈને પરમ આનંદ રૂપે પરિણમી રહ્યો છે તે મંગળ ભાવ છે. આહા, જિનેન્દ્ર ભગવાનના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું આવું મંગળપણું વિચારતા આપણા ભાવોમાં પણ ચૈતન્ય તત્વનો કોઈ અગાધ મહિમા પ્રગટે છે તે પણ ભાવ મંગળ છે. શ્રી કૃષ્ણ કહે છે, વાહ, ઘણી જ સરસ વાત. આચાર્ય ભગવંતોએ પણ કહ્યું છે કે જે જીવ ભગવાન હરિહંત દેવના આત્માને ચૈતન્ય ભાવે ઓળખે છે તે જીવ રાગ અને ચૈતન્યની ભિન્નતા જાણીને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે. એટલે દર્શન મોહનો નાશ કરીને સમ્યક દર્શન પામે છે. હરિહંત દેવના આત્માની સાચી ઓળખાણનું આ મંગળ ફળ છે. ભગવાન અરહંત દેવની આ એક અચિંત્ય વિશેષતા છે કે તેમની ઉપદેશ, વિહાર વગેરે ક્રિયાઓ તીર્થંકર નામ કર્મના ઉદયથી થતી હોવાથી, જો કે ઔદયિક છે તો પણ મોહના અભાવને લીધે તેમની તે ક્રિયાઓ ક્ષાયિકી જ માનવામાં આવી છે. કેમ કે તે ક્રિયાઓ તેમને બંધનું કારણ નથી થતી અને ક્ષણે ક્ષણે તેમને કર્મનો ક્ષય જ થતો જાય છે. વાહ, અદ્ભુત વાત છે. ભગવાનના ક્ષાયિક ભાવને અને ઉદય ભાવને ભિન્ન ભિન્ન સ્વરૂપે જે ઓળખે તે જ આ વાત સમજી શકે તેમ છે. ને આ વાત સમજતા અપૂર્વ ભેદજ્ઞાન થઈને તે જીવને કર્મનો ક્ષય થવા માંડે છે. બળભદ્ર કહે છે, શ્રી નેમિનાથ ભગવાન આજે સર્વજ્ઞ થયા તે કઈ રીતે થયા? જુઓ, સાંભળો, શુદ્ધ ઉપયોગના પ્રસાદથી જ તેઓ સર્વજ્ઞ થયા છે. સર્વજ્ઞ થવાની પૂર્વ ક્ષણે તેઓ રાગનો સર્વતા ક્ષય કરીને પૂર્ણ વિતરાગ થયા અને પછી જ સર્વજ્ઞ થયા. રાગનો એક નાનો અંશ પણ સર્વજ્ઞતાને રોકે છે, એટલે જે વિતરાગ થાય તે જ સર્વજ્ઞ થાય. રાગનો કોઈ અંશ જ્ઞાનનું કારણ થતો નથી. આત્મા પોતે જ્ઞાન સ્વભાવ છે, તે જ સ્વયંભૂ સર્વજ્ઞ થાય છે. આ રીતે આત્મા પોતે જ સર્વજ્ઞતાનું સાધન થાય છે. અહો, સર્વજ્ઞ ભગવંતો સ્વયંભૂ છે. જેમ આકાશમાં સૂર્ય બીજા કોઈના આલંબન વગર પોતે જ સ્વયંભૂ પ્રકાશ અને ઉષ્ણતા રૂપ છે, તેમ ચૈતન્ય ભગવાન આત્મા બીજા કોઈના આલંબન વગર પોતે જ સ્વયંભૂપણે જ્ઞાન અને આનંદ રૂપ છે. સર્વજ્ઞ લબ્ધ સ્વભાવને ત્રિજગેન્દ્ર પૂજિત એ રીતે સ્વયમેવ જીવ થયો થકો તેને સ્વયંભૂજીનો કહે. અહો, એ સ્વયંભૂ ભગવાન સર્વજ્ઞ દેવના દિવ્ય જ્ઞાનના અચિંત્ય મહિમાનું શું કહેવું? પરમ આનંદમય એ સર્વજ્ઞ પદ વિતરાગી સંતોને વહાલું છે, એ અરિહંત ભગવંતોનો અતિન્દ્રિય મહા આનંદ પાંચ ઇન્દ્રિયોના વિષયો વગરનો છે, પુણ્યફળ વગરનો છે, રાગ વગરનો છે, ને શુદ્ધ ઉપયોગ વડે આત્મામાંથી જ તે પ્રગટેલો છે. એ સ્વાભાવિક આનંદ ક્યાંય બહારથી આવેલો નથી. અત્યંત આત્મોત્પન્ન વિષયાતીત અનુપ અનંતને વિચ્છેદહીન છે સુખ અહો શુદ્ધ ઉપયોગ પ્રસિદ્ધને. તે અરિહંત ભગવંતોને આત્મામાંથી જેવું સુખ ને જેવો આનંદ પ્રગટ્યો તેવું સુખ ને તેવો આનંદ દરેક આત્માનો સ્વભાવ છે. આવા સ્વભાવને સાંભળતા વેદ પ્રસન્ન થઈને જે જીવ ઉલ્લાસથી તેનો સ્વીકાર કરે છે તે જીવ આસન્ન ભવ્ય છે, નિકટમાં જ મોક્ષ ગામી છે. આહા, કેવળ જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. તે સ્વભાવનો સ્વીકાર કરનાર જીવ મોક્ષનો સાધક થઈ જાય છે. પછી તેને અનંત ભવ હોતા નથી અને કેવડીએ પણ તે દીઠા નથી. કેવડી ભગવાને નિકટમાં જ તેનો મોક્ષ જોયો છે. વાહ, કેવળ જ્ઞાનના અન્યાયમાં તો ઘણી ગંભીરતા છે. તેના સ્વીકારમાં જ્ઞાન સ્વભાવની સન્મુખતા થઈને મોક્ષ તરફનો અનંત પુરુષાર્થ શરૂ થાય છે. માટે સર્વજ્ઞની શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. વાહ, આપણા મહાન ભાગ્યોદયથી આપણી આ સૌરાષ્ટ્ર ભૂમિમાં ગિરનાર ધામમાં આપણને આવા સર્વજ્ઞ ભગવાન નેમિનાથ પ્રભુના સાક્ષાત દર્શન આજે પ્રાપ્ત થાય છે. આપણા સૌરાષ્ટ્રની ગિરનાર ભૂમિ તો સિંહને ઉત્પન્ન કરનારી છે. આજે ધર્મના કેસરી સિંહ જેવા કેવડી પરમાત્મા આપણી ભૂમિમાં પાક્યા છે. ચાલો આપણે સૌ ત્યાં ગિરનાર ધામમાં જઈને તીર્થંકર નેમ પ્રભુના દર્શન કરીને ધન્ય બનીએ. આ પ્રમાણે સર્વજ્ઞ પદના અત્યંત મહિમાપૂર્વક મહારાજા સમુદ્ર વિજય તેમજ શ્રી કૃષ્ણ બલભદ્ર વગેરે સૌ ધામધૂમ સહિત પ્રભુ નેમિનાથના દર્શન કરવા ચાલ્યા. બીજી તરફથી દેવલોકના ઇન્દ્રો પણ ભવ્ય સવારી સહિત નેમિનાથ તીર્થંકરના કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કરવા આવી પહોંચ્યા. પ્રભુને કેવળજ્ઞાન થતાં જ તેની સાથેની તીર્થંકર પ્રકૃતિના પ્રભાવે આખો દેવલોક આનંદથી ખડભડી ઉઠ્યો જ હતો. અરે, દેવલોક તો ઠીક, નરકના જીવો પણ તે ક્ષણે શાંતિ પામ્યા હતા. નરકમાં એકાએક આવી શાંતિ એ એક મહાન આશ્ચર્ય છે, આશ્ચર્ય હતું. ને તે આશ્ચર્યના કારણરૂપ તીર્થંકરના અચિંત્ય મહિમાનો વિચાર કરતા અનેક જીવો સમ્યક દર્શન પામી ગયા. દેવો ને મનુષ્યો ઉપરાંત સિંહ ને સસલા, નાગ અને વાઘ, મગર અને મોર વગેરે તિર્યંચુના ટોળા પણ તીર્થંકર પ્રભુના દર્શન માટે દોડી આવ્યા. જગતનો ઉત્કૃષ્ટ ધર્મ દરબાર એ સહેસા વનમાં ભરાયો હતો ને તેની વચ્ચે ત્રિલોકના રાજા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાન બિરાજમાન હતા. આનંદના ધામ એવા નેમિનાથને સો ઇન્દ્રો પૂજતા હતા. એ પ્રસંગને લક્ષ્મણ સ્તુતિકાર કવિ પદ્મપ્રભ નિયમસાર ટીકામાં કહે છે કે શતમખ શત પૂજ્ય પ્રાજ્ય સદબોધ રાજ્ય સ્મરતિર સુરનાથ પ્રાસ્ત દુષ્ટાધ યુથ પદન તવન માલી ભવ્ય પદ્માશુ માલી દિશતો શમનીશ નો નેમિહ આનંદ ભૂમિહ. આહા, કેવું હશે એ પાવન દ્રશ્ય જ્યાં એક તરફ તો મુનિઓ સર્વજ્ઞ પ્રભુની સ્તુતિ કરતા હશે ને બીજી તરફ શ્રી કૃષ્ણ તથા ઇન્દ્ર જેવા ભક્તિથી શિર નમાવીને પ્રભુ નેમિનાથને વંદન વંદી રહ્યા હશે. વાહ, નેમિનાથ અને શ્રી કૃષ્ણ એક સાથે બે તીર્થંકરોનો સુયોગ. એક તો વર્તમાન તીર્થંકર ને બીજા ભાવિ તીર્થંકર જે વચમાં એક ભવ કરીને આગામી 24મી ભરત ક્ષેત્રના તીર્થંકર થશે. મહારાજા સમુદ્ર વિજય બળભદ્ર શ્રી કૃષ્ણ તથા તેમના પુત્ર પૌત્રો શંભુકુમાર, પ્રદ્યુમન કુમાર, અનિરુદ્ધ કુમાર વગેરે સૌ શરણમાં બિરાજમાન પરમાત્મા નેમિનાથને જોઈને અત્યંત પ્રસન્ન થયા. મહાત્મા શ્રી કૃષ્ણને મહાન ગૌરવ થયું કે આહા, મારા ભાઈ પરમાત્મા થયા. એટલું જ નહીં, ધર્મના કોઈ અચિંત્ય ઉલ્લાસથી તેમણે પ્રભુ ચરણોમાં તીર્થંકર પ્રકૃતિ બાંધવાનું શરૂ કર્યું. શ્રી કૃષ્ણની જેમ બલભદ્ર પણ ભાવિ તીર્થંકર હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. 3 લોકના ઇન્દ્રો વડે અને સર્વોત્કૃષ્ટ જ્ઞાન સામ્રાજ્યના સ્વામી એવા પરમાત્મા નેમિનાથે સૌ પ્રથમ ગિરનારના તપોવનમાં દિવ્ય ધ્વનિ વડે મોક્ષ માર્ગ બતાવીને ભવ્ય જીવોને પરમ આનંદિત કર્યા. હસ્તિનાપુરથી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે પાંડવો કે જેઓ નેમિનાથ પ્રભુ સાથે ફઈ મામાના ભાઈઓ થતા હતા, તેઓ પણ પ્રભુ દર્શન કરવા ગિરનાર આવી પહોંચ્યા અને સર્વજ્ઞ દરબાર જોઈને અતિ પ્રસન્ન થયા. નેમ પ્રભુના ધર્મ દરબારમાં મહારાજા વરદત, જેણે નેમનાથને મુનિ દશામાં પ્રથમ આહારદાન દીધેલું, તે દીક્ષિત થયા, તે પ્રભુના ધર્મ દિવાન બન્યા. તે વરદત સહિત 11 ગણધરો સમવસરણ સભાને શોભાવતા હતા. એટલું જ નહીં, પ્રભુની સાથેના હજારો મુનિઓમાંથી 1.5 હજાર મુનિવરો તો કેવળ જ્ઞાન પામી અરિહંત પદે સમવસરણની અંદર 5 હજાર ધનુષ ઊંચે આકાશમાં બિરાજતા હતા. ખરેખર અદ્ભુત હતું એ ભગવંતોનો મેળો. એ ઉપરાંત અવધિ, મનપર્ય, જ્ઞાની, શ્રુત કેવડી તથા વિવિધ રુદ્ધિના ધારક કુલ 18 હજાર મુનિવરો એ ધર્મ દરબારમાં મોક્ષને સાધી રહ્યા હતા. રાજીમતી વગેરે અર્જિકા પણ હવે ગુરુગુફાનો વાસ છોડીને નેમ પ્રભુના સમોસરણમાં 40 હજાર અર્જિકાઓના સંઘ સહિત શોભતા હતા. 1 લાખ શ્રાવકો ને 3 લાખ શ્રાવિકાઓ સમ્યક્ત્વ તેમજ વ્રત સહિત મોક્ષની ઉપાસના કરી રહ્યા હતા. દેવો તેમજ તિર્યંચોનો પણ પાર ન હતો. પ્રભુના ધર્મ દરબારમાં સૌને આત્મવૈભવના અપૂર્વ નિધાન મળતા હતા. આહા, કેવો શોભતો હશે ગિરનારનો એ ધર્મ દરબાર, અને દુનિયામાં સૌરાષ્ટ્રના ગિરનાર તીર્થનું કેવું મહાન ગૌરવ હશે. આજે એ ગિરનાર લાખો કરોડો જીવો વડે તીર્થ રૂપે પૂજાય છે ને ભગવાન નેમિનાથના મહિમાન દુનિયામાં પ્રસિદ્ધ કરે છે. ગિરનારના એ આમ્રવનની વચ્ચે આશ્ચર્યકારી ધર્મ દરબારમાં પ્રભુ નેમિનાથે આશ્ચર્યકારી દિવ્યવાણી વડે ધર્મોપદેશ દીધો. ભગવાને ધર્મોપદેશ દીધો ને સૌથી વધુ આશ્ચર્યકારી એવો પરમાત્મા વૈભવ ભવ્ય જીવોને દેખાડ્યો. ભો ભો ભવ્ય જીવો, અમને જે સર્વજ્ઞ પરમાત્મા પદ પ્રગટ્યું તે આત્મામાંથી જ પ્રગટ્યું છે. તમારા આત્મામાં પણ આવું જ પરમાત્મા પદ ભરેલું છે. તેને ઓળખીને શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર વડે ઉપાસતા તમે પણ પરમાત્મા બની શકો છો. આ પ્રમાણે ચૈતન્ય તત્વનો અગાધ મહિમા જાણીને તેની અનુભૂતિ પોતામાં કરવી તે જૈન શાસન છે. જેમ ઋષભદેવની સભામાં મોક્ષગામી ભરતરાજે ધર્મનું શ્રવણ કર્યું, તેમ નેમનાથની સભામાં મોક્ષગામી પાંડવોએ તેમજ ગત્સુકુમાર, પ્રદ્યુમન વગેરે ધર્મનું શ્રવણ કર્યું. પ્રભુનું આયુ 1000 વર્ષ હતું, તેમાંથી 300 વર્ષની વયે પ્રભુ કેવડી પરમાત્મા થયા. પછી 700 વર્ષો સુધી તીર્થંકર પ્રપણે વિહાર કરી ભારત ભૂમિમાં ધર્મનું અમૃત વરસાવ્યું. ધર્મચક્ર સહિત દેશો દેશ વિચરતા પ્રભુ નેમિનાથ અવાર નવાર રૈવતગીરી ગિરનાર પધારતા. એકવાર પ્રભુ પધાર્યા ત્યારે શ્રી કૃષ્ણ બળભદ્ર પરિવાર સહિત પ્રભુના દર્શન કરીને પ્રસન્ન થયા અને ધર્મોપદેશ સાંભળ્યા બાદ પૂછ્યું કે હે દેવ, આ સંસારમાં આત્માના અસ્તિત્વ સંબંધી અનેક મિથ્યા માન્યતાઓ ચાલે છે. કોઈ કહે છે કે આત્મા જેવી કોઈ વસ્તુ છે નહીં, કોઈ તેને પૃથ્વી, પાણી વગેરે અચેતનના સંયોગોથી થયેલો માને છે, કોઈ તેને જળ શરીર રૂપે જ માને છે, કોઈ તેને એકાંત કુટસ્થ અપરિણામી માને છે, તો કોઈ એકાંત ક્ષણિક નાશવંત માને છે, કોઈ તેને પર્યાય ગુણ વગરનો માને છે, આમ અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ ચાલે છે, તો હે પ્રભો, આત્માનું સત્ય સ્વરૂપ શું છે તે સમજાવો. પ્રભુના વાણીમાં આવ્યું કે હે ભવ્ય રાજા, તમે ભાવિ તીર્થંકર છો, તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. સાંભળો, સતરૂપ આ વિશ્વમાં અનંત જીવાત્માઓ સ્વતંત્રપણે વિદ્યમાન તત્વ છે. તેમાંથી હું એવો સ્વસંવેદન વળી આત્મ સદાય સર્વત્ર પોતાના અસ્તિત્વને પ્રસિદ્ધ કરે છે. કોઈ પણ જીવ કોઈ પણ સ્થિતિમાં હું નથી એમ પોતાનો અભાવ સિદ્ધ કરી શકે નહીં. પોતાના અસ્તિત્વનો ઇનકાર કોઈ કરી શકે નહીં, કેમ કે હું નથી એમ કહેનારા પોતે જ જીવ છે. આત્મા સત વિદ્યમાન છે, તે જ્ઞાનમય સુખરૂપ વસ્તુ છે, પોતે પોતામાં જ પોતાના ગુણ પર્યાય રૂપ ભાવોમાં જ રહેલો ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ સત છે. સદાય દેહથી જુદા લક્ષણવાળું તેનું અસ્તિત્વ છે તે જાણનાર એવા ચિહ્ન વડે જણાય છે. જો કે અરૂપી હોવાને લીધે ઇન્દ્રિયો વડે તે દેખાતો નથી, પણ અંદર ઇન્દ્રિયોથી પાર પોતાના અનુભવ જ્ઞાન વડે તે ચોખ્ખો જણાય છે, અનુભવાય છે. રાગ વગર ને બાહ્ય વિષયો વગર એકલા જ સુખી થવાનો તેનો સ્વભાવ છે. આવા પરમ તત્વરૂપ પોતાના આત્માને જાણીને હે ભવ્ય જીવો, તમે કશાયોથી ભિન્ન પડે તેની ઉપાસના કરો, એ જ મોક્ષને સાધવાની રીત છે. આત્માના અસ્તિત્વની આવી સુંદર સિદ્ધિ સાંભળીને સર્વે શ્રોતાજનોનું ચિત્ત પ્રસન્ન થયું. ઘણા ભવ્ય જીવોએ પોતાનું સમ્યક્ત્વ ઉજ્જવળ કર્યું. શ્રી કૃષ્ણે પ્રભુની વાણીમાં પોતાના પૂર્વભવો તેમજ ભવિષ્યના પણ મોક્ષ સુધીના બે ભવો જાણ્યા. પૂર્વભવમાં પોતે મુનિ હતા, પણ નિદાન બંધને કારણે ધર્મને ચૂકી ગયેલા, તે જાણીને તેમને પસ્તાવો થયો ને ધર્મની ભાવનામાં મનને સ્થિર કર્યું. પરંતુ આયુબંધને કારણે તેઓ વ્રત ન લઈ શક્યા. ઘણાય જીવોએ પ્રભુના ઉપદેશથી આત્માનું શુદ્ધ સ્વરૂપ જેવું જાણ્યું તેવું જ અનુભવમાં લીધું ને મોક્ષ માર્ગમાં દાખલ થઈને પરમ આનંદિત થયા. ત્યારબાદ શ્રી કૃષ્ણની માતા દેવકીએ વરદત્ત ગણધરને વંદન કરીને પોતાના મનની શંકા પૂછી કે હે દેવ, મારા આંગણે બે મુનિરાજ આહાર માટે પધાર્યા હતા, બીજે દિવસે ફરીને એ જ બે મુનિરાજ મારા આંગણે પધાર્યા, વળી ત્રીજા દિવસે પણ એ જ બે મુનિરાજ મારા આંગણે આહાર માટે પધાર્યા, તો તે મુનિવરો મારા આંગણે ફરી ફરીને કેમ પધાર્યા? અને તેમને દેખીને મારા અંતરમાં અતિશય હેત ઉભરાતું હતું, તેનું શું કારણ? દિવ્ય જ્ઞાની ગણધર દેવે દેવકી મૈયાના મનનું સમાધાન કરતા કહ્યું કે હે માતા, તમારા આંગણે ત્રણ વખત જે મુનિ યુગલ પધાર્યા તે મુનિવરો તેને તેજ ન હતા, પણ દરેક વખતે જુદા જુદા હતા, અને તે મુનિવરો તમારા પુત્રો જ હતા. શ્રી કૃષ્ણના અવતાર પહેલા ત્રણ વખત જે પુત્ર યુગલ અવતર્યા હતા તેમને તમારા ભાઈ કંસના ભયને લીધે બીજે ઉછેર્યા હતા. તે છે પુત્રો જીન દીક્ષા લઈને મુનિ થયા હતા. બાલપણથી જ તમારા તે પુત્રોને તમે જોયા ન હતા, અને તે છયનું રૂપ એક સરખું હતું, તેથી તમે તેમને ઓળખી ન શક્યા, પણ તેઓ તમારા પુત્રો હોવાથી કુદરતી રીતે તમને તેમના પ્રત્યે પુત્રવત અપાર હેત ઉભરાયું. વળી સાંભળો, હે દેવકીમાં, તે છય મુનિવરો કે જેમના નામ દેવદત્ત દેવપાલ, અનિકદત્ત અનિકપાલ તથા શત્રુઘ્ન જીત શત્રુ છે, તે છય ચરમ શરીરી છે, આજ ભવે મોક્ષ પામશે. પૂર્વભવમાં પણ તે છય ભાઈઓ હતા ને તમારા જ પુત્રો હતા. પોતાના છય પુત્રો મુનિ થયા છે એમ જાણીને તથા તેમના પૂર્વભવ સાંભળીને દેવકી માતા આશ્ચર્ય પામ્યા. તેને વૈરાગ્ય થયો, પરંતુ શ્રી કૃષ્ણ પ્રત્યેના મોહને લીધે તે દીક્ષા ન લઈ શક્યા. ત્યારબાદ શ્રી કૃષ્ણએ પોતાની આઠ મુખ્ય રાણીઓ, પહેલી સત્યભામા, બીજી રૂકમણી, ત્રીજી જાંબુવતી, ચોથી સુસીમા, પાંચમી લક્ષ્મણા, છઠ્ઠી ગાંધારી, સાતમી ગૌરી તથા આઠમી પદ્માવતી ના પૂર્વભવો પૂછ્યા. તેના ઉત્તરમાં ગણધર દેવે પ્રથમ સત્યભામાના પૂર્વભવ કહ્યા. શીતલનાથ પ્રભુના તીર્થ વખતે તે જીવ મથુરા રાજ્યની શૌરીપુર નગરીમાં એક અભિમાની વિદ્વાન હતો. ત્યારે જૈન ધર્મની નિંદા કરવાથી તથા વિષય કષાય પોષક કુધર્મનો ઉપદેશ દેવાથી તે સાતમી નરકે ગયો અને અનેક હલકા ભવોમાં રખડ્યો. પછી ભીલના ભવમાં તેણે એક મુનિરાજના ઉપદેશથી મધ, માંસ, ઈંડા, મધ બધું ત્યાગ કરી ને મરીને રાજપુત્ર થયો. ત્યાં પણ આત્મજ્ઞાન વગર વ્રત કરીને શુભ પરિણામથી દેવ થયો ને ત્યાંથી ચવીને અહીં શ્રી કૃષ્ણની પટરાણી સત્યભામા તરીકે તે જીવ અવતર્યો છે. હવે ભગવાન નેમિનાથના શાસનમાં ધર્મ પામીને તે સ્ત્રી પર્યાયનો છેદ કરશે ને અનુક્રમે મોક્ષ જશે. એ જ રીતે બીજી સાતે રાણીઓએ પણ પૂર્વભવમાં ધર્મને કેવી વિરાધના કરી, પછી મુનિવરોને આહારદાન વ્રત વગેરેથી ધર્મના સંસ્કાર પામી, પણ હજી સુધી આત્મજ્ઞાન કર્યું ન હોવાથી સ્ત્રી પર્યાયમાં અવતરી ને હવે નેમ પ્રભુના શાસનમાં ધર્મ પામીને પોતાનું કલ્યાણ કરશે તે વાત ગણધર દેવે બતાવી. આ રીતે શ્રી ગણધર દેવના મુખથી પોતાના પૂર્વભવો સાંભળીને તેમજ પોતે નજીકમાં મોક્ષકામી હોવાથી જાણીને તે બધી રાણીઓએ ઘણી પ્રસન્નતા થઈ અને અત્યાર સુધી આત્મજ્ઞાન વગર જ આવી હલકી સ્ત્રી પર્યાયમાં રખડ્યા એમ વિચારીને વૈરાગ્યપૂર્વક તેમણે જૈન ધર્મમાં પોતાની બુદ્ધિ જોડીને ભક્તિથી નેમ પ્રભુના ચરણોમાં ચિત્ત લગાવ્યું. ધર્મ વગરનું મૂર્ખ જીવોનું જીવન સારું નથી, ધર્મ જ પ્રશંસનીય છે એમ સમજીને ઘણા જીવોએ પોતાનું ચિત્ત ધર્મમાં જોડ્યું ને પાપ વૃત્તિઓ છોડી દીધી.